આ છે એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો આશાની વાણી. અમારા આજના પ્રસારણમાં તમારો હાર્દિક સ્વાગત છે. આજે તમારા માટે અમે ખૂબ સુંદર સ્વાસ્તિક અને આત્મિક વિચારો લાવ્યા છીએ, પણ તે પહેલા સાંભળો દેવની સ્તુતિમાં આ સુંદર ગીત.
તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગીય દિલાસો તે દેનાર, જે માર્ગે જાઓ જે કામ કરો તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે શો શું વિચાર, સ્વર્ગી દિલાસો તે દેનાર, જે માર્ગે જાઉં કામ કરું તે માં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. મુજબ હાથ તેના હાથમાં ને હું કરું નહીં કચ કાંઈ, જે સ્થળ કે સ્થિતિમાં રહું તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. તેજસ્વી પ્રકાશ પડે, શાંતિ કે તોફા માં પડું તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં. જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જી તુજ કૃપાથી, મરણ બી ન જાણું તેમાં દોરે છે મુજ પ્રભુ. તે દોરે છે પોતાના બળવંત હાથ વડે, વિશ્વાસુ સેવક હું થાઉં ને દોરે તે પાછળ જાઉં.
આજના અંકમાં આપણે સાંભળીશું એક વાર્તા જે આપણને જીવનની નીતિનો બોધ આપે છે.
નમસ્કાર મિત્રો, હવે સમય છે વાર્તાનો, અને આજે આપણે જોઈશું એક છોકરી જેનું નામ છે લલિતા. 8 વર્ષની લલિતાને તેના પિતાએ જ્યારે પોતાની શાકભાજીની વાડીમાંથી જમીનનો એક ટુકડો પાવડા કોદાળી વડે ઠીક કરી કાઢી આપ્યો ત્યારે તેના આનંદની સીમા ન રહી. તેની 14 વર્ષની મોટી બહેન સુલોચનાએ લલિતાને મદદ કરવાનું સ્વીકારી લીધું. બંને બહેનોએ ટમેટા, કે જે લલિતાનું મનપસંદ શાક હતું, તેને વાવવાનું નક્કી કર્યું. ટમેટા વાવ્યા પછી ક્યારાની આજુબાજુ ખસખસ, બીજા છોડ તથા વેલા શોભા માટે વાવવામાં આવ્યા. ઉનાળો આવ્યો અને લલિતાને જરાય ફુરસદ ન રહી. પોતાની વાડીની તે ખૂબ જ ધ્યાનથી સંભાળ લેતી હતી. નકામા છોડ અને ઝાંખરાને તેણે ખોદી નાખ્યા. પોતાના છોડવાઓને જીવાત ન લાગે તેની સંભાળ તે હંમેશા રાખતી. રોજ રાત્રે નિયમિતપણે તે છોડવાઓને પાણી પાતી. આમ આખરે લલિતાનો બગીચો ફૂલોથી ઉભરાઈ ગયો. લલિતાની આટલી બધી સંભાળ છતાં ટમેટાના છોડ પૂરેપૂરા વિકસ્યા ન હતા. પરંતુ બધામાં એક છોડ જુદો જ તરી આવતો હતો. તેનો વિકાસ ધ્યાન ખેંચે તેવો થયો હતો. તેના પર નાના નાના ટમેટા બેઠા. શ્રાવણ મહિનાથી સુલોચના અને લલિતાની નજર એક મોટા ગોળ મટોળ ટમેટા પર હતી. ધીરે ધીરે તે એટલું મોટું દેખાવા લાગ્યું કે તેનું જીવન બે રતલ જેટલું હશે એમ લાગે. એક દિવસ લલિતાના ભાઈએ કહ્યું, મારા મરઘાને હું જિલ્લા પ્રદર્શનમાં લઈ જવાનો છું. મને ખાતરી છે કે તે પહેલું ઇનામ જીતી જશે. તરત જ લલિતાને તેના મોટા ટમેટાનો ખ્યાલ આવ્યો. તે સુલોચના પાસે દોડી ગઈ અને પૂછ્યું, બેન, ટમેટાને પ્રદર્શનમાં લઈ જવાય કે નહીં? કેમ નહીં, સૌથી મોટા અને દેખાવડા ટમેટાને ઇનામ મળે છે. તું તારું પેલું મોટું ગોળ મટોળ ટમેટું ત્યાં કેમ નથી લઈ જતી? શું હું પણ પ્રદર્શનમાં ભાગ લઈ શકીશ? લલિતાએ તાળી પાડી અને નાચવા લાગી. લલિતા, શા માટે તું ભાગ ન લે? જેમણે તારું ટમેટું જોયું છે તે બધાએ તેના ખૂબ વખાણ કર્યા છે. આટલું મોટું ટમેટું મેં ક્યાંય જોયું નથી. જિલ્લા પ્રદર્શન એટલે બાળકો માટે સારા કપડાં પહેરીને મહાલવાનો દિવસ. દરેક બાળક પોતાની ખાસ ચીજ લઈને પ્રદર્શનમાં હાજર થઈ જાય. સુલોચનાએ કહ્યું, લલિતા, તું આ માટે બા, બાપુજીને કે કોઈને વાત કરતી નહીં. વિજેતા તરીકે જ્યારે તારું નામ બોલાય ત્યારે મંચ પર જઈને તારું ઇનામ મેળવજે. પછી બધાને કેટલી બધી નવાઈ લાગશે. લલિતા સુલોચનાની વાત સાથે સહમત થઈ ગઈ અને તે બપોરે સુલોચનાએ એક કાર્ડ પર લખ્યું, લલિતાએ વાવેલું ટમેટું, ઉંમર વર્ષ 8. લલિતાને કાર્ડનું લખાણ વાંચીને હસવું આવી ગયું અને તે બોલી, તે લોકો ટમેટાની ઉંમર 8 વર્ષ ન સમજે તો સારું. સુલોચનાએ પ્રદર્શનમાં જવાનો કાર્યક્રમ સમજાવતા કહ્યું, આપણે બા બાપુજીના ગયા પછી નીકળીશું, તેથી ટમેટાની વાત કોઈ નહીં જાણે. પ્રદર્શનનું મેદાન કંઈ એટલું દૂર નથી કે આપણને એકલા બસમાં જતા કંઈ મુશ્કેલી પડે. પ્રદર્શનનો દિવસ આવી ગયો. લલિતા અને સુલોચનાનું ટમેટું લેવા બગીચામાં ગયા, પણ ત્યાં ટમેટું ન હતું. લલિતાએ વાંકા વળીને જમીન પર ટમેટાને શોધવાનો પ્રયત્ન કર્યો અને રડી પડતા બોલી, બહેન, નક્કી કોઈ મારા સુંદર ટમેટાને ચોરી ગયું. આખે રસ્તે બસમાં લલિતા રડતી રહી. તેનો બધો જ આનંદ ચાલ્યો ગયો. ગમગીન સુલોચનાએ લલિતાને શાંત રાખવાનો બંને તેટલો પ્રયત્ન કર્યો. પ્રદર્શનમાં મેદાનમાં આવી બંને બહેનોએ સૌ પ્રથમ જ્યાં પશુ પંખીઓને રાખ્યા હતા એ વિભાગ જોયો. ફરતી ફરતી બંને બહેનો શાકભાજીવાળા વિભાગમાં આવી પહોંચી. અહીં આવતા જ લલિતાની નજર એક મોટા અને ગોળ મટોળ ટમેટા પર પડી. તરત જ તેને ઓળખી ગઈ. તેણે સુલોચનાને કહ્યું, જો બહેન, ત્યાં પેલું જે દેખાય છે તે મારું ટમેટું છે. નિર્ણાયકો મંચ પર ગોઠવાઈ ગયા અને સૌ પોતપોતાની જગ્યા પર આવીને બેસી ગયા. લલિતા અને સુલોચનાએ તેમના બા બાપુજી પાસે બેઠક મેળવી લીધી. એક નિર્ણાયકે લલિતાનું ટમેટું હાથમાં લેતા કહ્યું, આટલું મોટું અને સુંદર ટમેટું આ પહેલાં મેં ક્યારેય જોયું નથી. ખરેખર આ ટમેટાને ઉગાડનાર ધન્યવાદને પાત્ર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ટમેટું ઉગાડનાર એક 8 વર્ષની બાલિકા છે. તેનું નામ છે કુમારી લલિતા. તાળીઓના ગડગડાટમાં વિજય લલિતા સહેજ મૂંઝાઈ અને ગભરાઈ ગઈ. પછી માર્ક કરતી તે મંચ પર પહોંચી અને વાદળી પટ્ટી મેળવ્યા બાદ નિર્ણાયકો તરફ અને પછી પ્રેક્ષકો તરફ નમીને તેણે સૌનું અભિવાદન કર્યું. પોતાની જગ્યા પર આવતા જ્યારે તેના પિતાએ ધન્યવાદ આપ્યા ત્યારે તે બોલી, બાપુજી, આ ટમેટું અહીં કઈ રીતે આવ્યું? બેટી, તને આશ્ચર્યચકિત કરવા માટે જ હું આ ટમેટાને પ્રદર્શનમાં લાવ્યો હતો. પણ બાપુજી, મેં અને સુલોચનાએ તમને બધાને આશ્ચર્ય પમાડવા માટે આ ટામેટાને લઈને પાછળથી બસમાં આવવાનું નક્કી કર્યું હતું. નિર્ણાયકને કંઈક કહેવા ઊભા થતાં જોઈ પિતા પુત્રી વાત કરતા બંધ થયા. આ સુંદર ટમેટાને કોઈ પણ વ્યક્તિ એક સુંદર નામ આપે એવી મારી ઈચ્છા છે, નિર્ણાયકે કહ્યું. તરત જ લલિતાના પિતા ઊભા થયા અને બોલ્યા, મારું એવું સૂચન છે કે આ ટમેટાને આપણે મહાન આશ્ચર્યના નામે ઓળખીએ. કુટુંબના બધા સભ્યો હસી પડ્યા, કેમ કે તેઓને માટે આ એક ઘણી જ આનંદની ઘડી હતી. તો મિત્રો, તમને આ વાર્તાથી શું બોધ મળે છે? આ નીતિ કથાથી તમને શું શીખવાનું મળે છે? એક વસ્તુ તમે આજે શીખી શકો છો કે તમારી ઉંમર જે કંઈ પણ હોય, પણ જો તમારા મનમાં દ્રઢ નિશ્ચય હોય તો તમે આ દુનિયામાં કંઈ પણ કરી શકો. આવી રીતે જ અમારી વાર્તાઓ સાંભળતા રહો અને એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયોના આ અંકને એક વિજયી બનાવો.
તો શું તમને આજનો અંક ગમ્યો? આવી જ રીતે દરરોજ અમારો પ્રસારણ સાંભળતા રહો. હવે આપણે હજુ એક સુંદર ગીત સાંભળીશું.
હું પ્રીતિ કરું ને પાપો નામો સંદા દૂર ધરું, ઉગાર્યો મને તે હે ત્રાતા કૃપાળ, હે ઈસુ દયાળુ મુજ પ્રીતિ છે હા, તુજ પ્રીતિ ને દયાળુ રે ઈસુ દયાળુ મુજ પ્રીતિ છે હા, હું જીવું કે મારું તુજ પ્રીતિ કરું, સ્તવું તને જ્યાં સુધી મારો શ્વાસ સમે વળે શીત કોફાળ રે ઈસુ રે ઈસુ દયાળુ મુજ પ્રીતિ છે છે જ્યાં રહી સદા તેજસ્વી સ્વર્ગમાં ત્યાં સ્વર્ગીય ગીત ગાતા હું કહીશ તે કારે સુદયાળુ મુજ પ્રીતિ છે હા રે સુદયાળુ મુજ પ્રીતિ છે
પ્રભુનું વચન તે સત્ય અને શાંતિનો માર્ગ છે. આવો હવે આપણે પ્રભુના વચન ઉપર મનન કરીએ.
આજે અમે તમારો સ્વાગત કરીએ છીએ ઈસુ ખ્રિસ્તના નામમાં. હું રાજુ ગાવી તમારા સુધી દેવનું વચન પહોંચાડનાર સર્વ પ્રસંગે દરી જનાર ઈશ્વર. આ ગીતશાસ્ત્ર તેનો 23મો અધ્યાય અને 4 કલમમાં આપણને જોવા મળે છે. આ જગતમાં મનુષ્ય તરીકે આપણે હંમેશા કંઈક ને કંઈક બાબતોમાંથી પસાર થઈએ છીએ. દુઃખો, સંકટો, બીમારીઓ એવી રીતે કંઈ પણ બાબતનો આપણે સામનો કરીએ છીએ. આ જગતમાં માણસોએ ખૂબ મહાન કામ કર્યા છે અને તે આપણને જોવા મળે છે કે બસો, રેલવે, ફ્લાઇટો, મશીનરી, વસ્તુઓ આમ તે કંઈક ને કંઈક નવું કરતો જાય છે. ડાક્ટર બીમારીને સાજો કરે છે અને બીમારીના શરીરની અંદર શું ખામી હોય તેને કાઢે છે અને તેમાંથી તેમને છુટકારો આપે છે. કારાગીરો પોતાના હાથો વડે કારાગીરનું કામ કરે છે. દેવે મનુષ્યને બનાવ્યા તો મનુષ્ય પોતાના સ્વભાવ પ્રમાણે આજે મનુષ્યને બનાવે છે પણ તેમાં પ્રાણ ફૂંકી શકતો નથી. મનુષ્ય કેટલો પણ મહાન કામ કરે છે તો પણ તેને મરણના હાથમાંથી છુટકારો મળતો નથી અને તે છુટકારો પામી શકતો નથી. સૌથી વધારે મનુષ્યને બીક છે અને તે મરણની, અને તેની મરણમાંથી છુટકારો કરનાર દેવ સિવાય કોઈ મળે નહીં. આજે આપણને જોવા મળે છે કે એવા પ્રસંગે માણસને તેના કારાગીરીનું કામ હાથ આવતો નથી અને તે પોતાના કારાગીરીને લીધે પોતાના જીવનને બચાવી શકતો નથી. માણસ દુનિયાની સર્વ વસ્તુઓની કારાગીરીનું કામ કરતો હોય પણ તે મરણના હાથમાંથી બચી શકતો નથી, કારણ કે એક ઈશ્વર છે ને તે જીવન આપે છે અને તે સર્વ પ્રસંગે તથા દુઃખના સુખના સમયે મનુષ્યને તેની હાલતમાંથી ચલાવવાને સક્ષમ છે. અને ઈશ્વર વગર કોઈ પણ મરણમાંથી છુટકારો આપી શકતો નથી. જ્યારે આપણે બીમારીમાંથી અથવા શત્રુઓથી દુઃખોથી બચવા માટે દેવને વિનંતી કરીએ છીએ ત્યારે તે આપણને ઉત્તર આપે છે ને સડાવે છે. મરણની જેવી પરિસ્થિતિમાંથી તે આપણને બચાવી શકે છે. એટલા માટે ગીતશાસ્ત્ર કહે છે કે મરણની ખીણમાંથી ચલાવનાર ઈશ્વર અને કેટલો મહાન પ્રભુ છે કે તે દરેક પરિસ્થિતિને બદલી નાખે છે. યશયા 38મો અધ્યાય, 1લો અધ્યાય અને 100 સુધીમાં આપણને જોવા મળે છે કે હિચકિયા એટલો માંદો પડ્યો કે તેની પાસે એવો સંદેશો મોકલવામાં આવ્યો કે તે મરનાર છે. મરણ એવી બાબત છે કે તેનાથી કોણ ના ગભરાય, અને આવી પરિસ્થિતિને મનુષ્ય તરીકે આપણે બદલી શકતા નથી. મરણ નજીક આવેલું છે ને હિચકિયાએ દેવને વિનંતી કરી કે દેવ, તમારા ન્યાયપણામાં હું ચાલ્યો અને સત્યમાં હું હંમેશા ચાલ્યો. એવી રીતે મેં મારો જીવન જીવતો હતો અને મરણનું નામ સાંભળીને તેને બહુ કાલાવાલા કર્યા અને દેવે તેની દુર્દશાને બદલી નાખી. દેવ તેની પ્રાર્થના સાંભળી અને તેને સાજો કર્યો. યશયા તેનો 59મો અધ્યાય અને 1લી કલમમાં એવું લખેલો છે, દેવનો હાથ ટૂંકો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન મંદ નથી કે તે સાંભળી ન શકે. પરમેશ્વર દરેકની વિનંતી સાંભળવા માગે છે, દરેકની ખરાબ પરિસ્થિતિને તે બદલવા માગે છે, પણ આજે આપણે આપણું જીવન બદલતા નથી. દેવ સર્વ પ્રસંગે મનુષ્યની હજુરા હજુર મદદગાર છે ને તેને આ જગતમાંથી મરણ પર પણ જય મેળવી હશે. એટલા માટે આપણે હંમેશા એ યાદ રાખીએ કે દેવ સર્વ પ્રસંગે મનુષ્યની મદદ કરવા માટે તૈયાર છે. દાનિયેલ 6 અધ્યાયમાં આપણને જોવા મળે છે કે દેવ દાનિયેલને સિંહના બિલમાં રાત ગુજારવા માટે મદદ કરી અને દેવે સિંહના મોંને પોતાના દૂતને મોકલીને બંધ કરાવ્યા અને મહાન પરમેશ્વર છે જેને દાનિયેલ અને તેના એક સુંદર મહાન પ્રસંગો લોકોના આગળ પ્રગટ કર્યા. આપણને સર્વ પ્રસંગે તે દરે છે અને તેમાંથી તે આપણને સડાવે છે. ગીતશાસ્ત્રોમાં લખેલું છે, દેવ પૃથ્વીના સર્વ રહેવાસીઓને નિહાળે છે અને દેવના માર્ગમાં ચાલનાર સર્વની તે સંભાળ લે છે. તે દુઃખ સંકટ અથવા મુશ્કેલીમાં હોય પણ તે સર્વ પ્રસંગોમાંથી કાઢે છે. મનુષ્યના જીવનમાં રાઈના દાણા જેટલો વિશ્વાસ હોવો જરૂરી છે. બાઇબલમાં આપણને લહીવાવાળી સ્ત્રી વિશે જોવા મળે છે, તેનો કેટલો મહાન વિશ્વાસ હતો, અને જમાદાર વિશે આપણને જોવા મળે છે, તેનો જેવો વિશ્વાસ ઇઝરાયલની અંદર નહીં હતો. તેઓનો કેટલો મહાન વિશ્વાસ હતો કે દેવ આ પ્રસંગોમાંથી તેમને કાઢી શકે છે અને બચાવી શકે છે, તેમની પરિસ્થિતિ દેવ બદલી શકે છે. એટલા માટે આપણે હંમેશા દેવના ન્યાયપણામાં જીવન જીવીએ અને સર્વ પ્રસંગે દેવ આપણને આપણા સર્વ દુઃખો સંકટ બીમારી મુશ્કેલી જેવા પ્રસંગોને તે બદલવા માટે સક્ષમ છે અને સર્વ પ્રસંગે તે મનુષ્યને ધરે છે. એટલા માટે ફરીથી આપણે પ્રભુનો આભાર માનીએ અને પ્રભુના નીતિ નિયમ પ્રમાણે આપણે ચાલીએ. આ સમયે આપણે પ્રાર્થના કરીએ, આકાશ તથા પૃથ્વીને ઉત્પન્ન કરનાર અમારા પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ. અમને તમારા પર વિશ્વાસ કરીને અમારું જીવન જીવવા માટે મદદ કરો અને અમારા ભાઈઓ બહેનો જેટલા ભાઈ બહેનોના જીવનની અંદર દુઃખો સંકટો બીમારીઓ હોય તેમાંથી તમે તેઓને બહાર કાઢો, આરોગ્ય આપો અને પ્રભુ તમારામાં નવો જીવન જીવવા માટે મદદ કરો. પ્રાર્થના ઈસુ પ્રભુ અમે તમારા પવિત્ર નામમાં માંગીએ છીએ. આમેન. Oh.
તે તુજમાં શામાશુર છૂટકો ને તાર છે તુજ વચન પર મુજ આધાર દેવના હલવાન હું આઉં છું તેવો જ તુજ પ્રી મુજ બાંધન સૌ તોડ્યા ભારી તારો જ થવા ઈચ્છા
સરનામો હજી એક વાર સાંભળો લેશો. એડવેન્ટિસ્ટ વર્લ્ડ રેડિયો, પોસ્ટબોક્સ નંબર 1446, સેલેબરી પાર્ક, પુણે 411037. આ સાથે અમારો આજનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ સમયે આજ મીટર બેન્ડ પર. ત્યાર સુધી પ્રભુ તમારી સાથે રહે.